થોડીક સામર્થ્ય આવે, થોડીક શક્તિ આવે, તો જેની પાસેથી શક્તિ આવી હોય એને ઝડપ કરવા માટે તૈયાર થાય, એને ઝડપ કરવા માટે તૈયાર થાય. અરે જેને દીક્ષા આપી હોય એને ઝડપ કરવા માટે તૈયાર થઈ જાય. પેલા નથી કહેતા ઋષિ એ ઉંદરને આશીર્વાદ આપીને સાવજ કરે ત્યારે મનમાં શંકર થયો, ઓહો બધાનું માંસ ખાધું પણ આનું રહી ગયું, આ ઋષિનું માંસ કેવું મીઠું છે, લને એને હડપ કરવા ગયો. આ ઋષિના મનમાં શંકર થયો, મૂર્ખ નથી લાગતો. જેને ઉંદર માંથી સાવધ બનાવવાની તાકાત હોય એની પાસે સાવધ માંથી ઉંદર બનાવવાની તાકાત હોય, લઈને અંજલી છાટીને જે ફટકારી હો જાય ફરીવાર ઉંદર થઈ ગયું ઉંદરિયું પાછું. માટે ભગવાનના ભક્તો જિંદગીમાં યાદ રાખજો, શક્તિ સામર્થ્ય જેમ જેમ આવે જેમ જેમ આવે તેમ તેમ ઝૂકવાની આદત રાખજો, ઝૂકવાની આદત રાખજો. વૃક્ષો એટલા માટે પૂજાય છે, જેમ જેમ ફળ આવે તેમ તેમ ઝૂકતા જાય, ઝૂકતા જાય, ઝૂકતા જાય. જેમ જેમ સામર્થ્ય આવે તેમ તેમ ઝૂકતા જાજો, ઝૂકતા જાજો, ઝૂકતા જાજો. તમે કલ્પના કરો, આ શાસ્ત્ર કચી આટલી બધી સામર્થ્યને પામ્યા પછી એના જીવનની અંદર સંસ્કાર રૂડા હોત તો આજે દુનિયાને પૂજતી હોત, આજે પૂજતી હોત. રાવણ, કુંભકર્ણ, હિરણાક્ષ, હિરણ્યકશિપુ આટલી બધી સામર્થ્ય આવ્યા પછી એની અંદર સંસ્કાર હોત અને ભગવાનનું ભજન કર્યું તો આજે દુનિયાને પૂજતી હોત એમ. પણ એની સામર્થ્યનો વિનાશ કર્યો છે. દેવતાઓ તમામ ભગવાનને વિનંતી કરવા લાગ્યા, કૃપાનાથ કાંઈક દયા કરો, કાંઈક દયા કરો. ભગવાન કે પણ એને મારો, એના માટે તો મારે વિચાર કરવો પડશે, માલિક આપ બધું જ કરી શકશો. દેવતાઓની આંખમાં જે રાસુ વરાણા, ભગવાને કીધું વાંધો નહીં જાઓ તમે, હું કાંઈક વિચાર કરું છું. ભગવાનના મનમાંથી એક સ્વરૂપે પ્રાગટ્યને પામીશ તો અધમ પાપી નહીં મરે, બે રૂપ ધારણ કરવા પડશે. ભગવાને બે સ્વરૂપ ધારણ કર્યા છે, ધર્મ અને મૂર્તિના દ્વારા ભગવાનનું પ્રાગટ્ય થયું, નર અને નારાયણ સ્વરૂપે થયા છે. ભગવાન નારાયણ જોરદાર સાધના કરવા બેસી ગયા, 1000 વર્ષ સુધી અંજળનો ત્યાગ કર્યો. 1000 વર્ષને અંતે યુદ્ધના મેદાનમાં ભગવાન નારાયણ આવ્યા છે. શાસ્ત્ર કોચીને લલકારો, પછી થા તૈયાર, આજ તને મારવાને માટે હું હાજર થયો છું. પછી યુદ્ધના મેદાનમાં સામે આવ્યો છે. આજબાજુ ભગવાન નર સાધના કરવા માટે બેસી ગયા છે. 1000 વર્ષ સુધી યુદ્ધ કરતા શાસ્ત્ર કોચીનું એક ભક્ત તૂટ્યું, પણ એક ભક્ત તૂટતા ભગવાન નરની સાધનાનો પાવર પણ પૂરો થયો. ત્યાં તો ભગવાન નર યુદ્ધના મેદાનમાં હાજર થયા છે. ભગવાન નારને કહ્યું છે, કૃપાનાથ મેં આ ગયા હું, આ બેઠ જાયો સાધના કરને કે લિયે. અને ભગવાન નારાયણ સાધના કરવા માટે બેઠા. ભગવાન નરે જોરદાર યુદ્ધ કર્યું, 1000 વર્ષ યુદ્ધ ખેલ્યું છે. બીજું ભક્ત તૂટ્યું, ત્યાં ભગવાન નરની સાધનાનો પાવર પૂરો થયો. અરે ભગવાન નારાયણ યુદ્ધના મેદાનમાં હાજર થયા છે અને ભગવાન નરને કહ્યું, આ બેઠ જાયો સાધના કરને કે લિયે, મેં આ ગયા હું. એમ કરતા કરતા પ્રતાપશી 1, 2, 3 એમ કરતા કરતા 999 ભક્તોને તોડી નાખ્યા. છેલ્લું એક ભક્તર બાકી રહ્યું છે અને એ જ ભક્ત યુદ્ધના મેદાનમાં સાધનોનો પાવર એકત્ર કરીને ભગવાન નર હાજર થયા છે. ભગવાન નારાયણને કહ્યું છે, કૃપાનાથ આપ આપ ચિંતા સે બહાર હો, મેં આ ગયા હું. અને શાસ્ત્ર કોચીને લલકારો, કોચી આવી જા યુદ્ધના મેદાનમાં, આ તને જીવતો નો છોડું, જાનથી મારી નાખું. અને કોચીને એમ લાગ્યું છે કે હવે નહીં બચાય, અને કોચી યુદ્ધનું મેદાન છોડીને ભાગ્યો છે. ભાગતા કોચીની પાછળ સ્વયં ભગવાન નર પડે, ઉભો રે, પણ મોત દેખાય ઉભો રે. દોડતો સીધો સૂર્યનારાયણની પાસે ગયો છે, સૂર્યનારાયણની પાસે આશરો માંગ્યો છે. ભગવાન નર પાછળ પહોંચી ગયા. સૂર્યનારાયણે કીધું, સૂર્યદેવ મારો ચોર અહીં આવ્યો છે ને મુક્ત કરો. સૂર્યનારાયણે કહ્યું, તમારો ચોર પણ મારો શરણાગત છે, માટે છૂટો નહીં મૂકવો. ભગવાન નારાયણ કીધું, અને ભગવાન નરે કીધું, અને મારે મારવાનો છે. સાંભળો, પેલા મારી છાતીમાં બાણ ચલાવો, પછી તમે એને મારી શકશો. ભગવાન નર ઉદાસ બનીને પાછા વળ્યા છે. ભક્તજનો આ કથા આપણને બહુ સાવધાન કરે, બહુ અદ્ભુત એક વાત બતાવી રહી, શીખવી રહી છે. આ જગતમાં અધર્મી લોકો ત્યાં સુધી પોષાય છે જ્યાં સુધી ધર્મવાન પુરુષોને આશરો આપે છે. યાદ રાખજો, ધર્મવાન પુરુષો આશરો આપે છે, બાકી અધર્મીઓની કઈ તાકાત છે. અધર્મી ગણાને છઠ્ઠા ભાગમાં હતા નહોતા થઈ જાય, પણ ધર્મવાન ગણાતા પુરુષોને આશરો આપે છે, જેને લઈને અધર્મી પાલા પોષાય છે અને અધર્મીઓનું સામ્રાજ્ય ચાલતું હોય છે. આ કથાને સાંભળ્યા પછી આ કથા મંડપમાં બેઠેલા તમામને અનુરોધ કરું છું, આ જગતની મોહબતે કરીને, આ જગતના વાહવાહને સાંભળીને ક્યારેય પણ અધર્મીને સપોર્ટ નહીં કરશો. યાદ રાખજો, ગમે તેઓ ધર્મવાન પુરુષ ગણાતો હોય પણ અધર્મીઓને જો સપોર્ટ કરે તો એટલો જ અધર્મવાન ગણાય છે. યાદ રાખજો, આ જગતમાં અધર્મીઓ જેટલા ભયંકર નથી, એના કરતા અધર્મીઓને જે સહારો આપે છે વધારે ભયંકર છે, વધારે ભયંકર. બહુ સાચું કહું છું. તે મહાભારત ખોલો, તમારું હૃદય હા પાડશે. મહાભારત ની અંદર 18 દિવસ યુદ્ધ ચાલ્યું છે, 18 દિવસ. પણ 18 દિવસ યુદ્ધ ની અંદર અધર્મ ની સામે કેટલો સમય યુદ્ધ ચાલ્યું તમને ખબર છે? 10 દાડા સુધી તો સેનાપતિ પદ ભીષ્મ પિતામહ સંભાળ્યું હતું, 5 દાડા સુધી સેનાપતિ પદ ગુરુ દ્રોણે સંભાળ્યું છે, 2 દાડા સુધી સેનાપતિ પદ કર્ણે સંભાળ્યું છે, અડધો દિવસ સુધી સેનાપતિ પદ શલ્યે સંભાળ્યું છે. આ તમામ ધર્મવાન હતા, તમામ ધર્મવાન હતા. 18 દાડામાં 17.5 દાડા તો ધર્મવાન ગણાતા માણસોને મારવા માટે કાઢવા પડ્યા છે. વિચારો, અધર્મને ટાળવા માટે તો અડધો દાડો કાફી હતો. દુર્યોધન તો બપોર પછી 18મે દિવસે સેનાપતિ પદ ઉપર આવ્યો. અરે સાંજનો દિવસ નો આત્મો, એ પહેલા તેનો ગોટો વાળી દીધો અર્જુન અને ભીમે ભેગા થઈને. દુર્યોધનને મારવા માટે તો અડધો દાડો જ કાફી હતો. પણ મહાભારતનો 18 દિવસ યુદ્ધ જે ચાલ્યો છે એની પાછળ કોઈ જો કારણ હોય તો અધર્મીઓનું પોષણ ધર્મવાન પુરુષો કરતા હતા, અધર્મીઓને ભેળા ધર્મવાન ભળ્યા હતા, માટે અધર્મને કાઢવો કઠણ પડ્યો છે. અને યાદ રાખજો, અધર્મી ની ભેળા ધર્મવાન જયારે ભળે છે ત્યારે અધર્મી ભગવાનની આંખમાં જેટલા ખટકે છે એટલા જ ધર્મવાન ખટકે છે. અને પછી ભગવાન અધર્મીઓને મારતા પહેલા ધર્મીઓને મરાવી નાખે. મહાભારત સામે દ્રષ્ટિ નાખો, ભીષ્મ પિતામહ જેવા મહાવીરલ પુરુષ, અરે અખંડ જેને બ્રહ્મચર્યનું પાલન કર્યું, જેને લઈને ભીષ્મ પિતામહ જેને નામ ધારણ થયું છે, ભીષ્મ પિતામહ સંજ્ઞા પ્રાપ્ત થઈ છે, આ ભીષ્મ પિતામહને કોણે મરાવ્યા? સ્વયં દ્વારકાધીશે માથા ઉપર ઉભા રહીને મરાવી નાખ્યા. સ્વયં દ્વારકાધીશ માથા પર ઉભા રહ્યા અર્જુનને કે અર્જુન ઉઠાવ્યું ગાંડી, ભીષ્મ પિતામહના હાથમાં હથિયાર નથી, વિંધી નાખ ભીષ્મ પિતામહને. અર્જુન ખડક્યા છે, અર્જુનના મોઢામાંથી શબ્દ નીકળ્યા પણ કૃપાનાથ ભીષ્મ પિતામહ જેવો ધર્મવાન પુરુષ છે, હાથમાં હથિયાર નથી, ક્ષત્રિયનો ધર્મ છે નિશસ્ત્રી પર પ્રહાર ન કરાય. અને એ વખતે દ્વારકાધીશના મોઢામાંથી શબ્દ નીકળ્યા, અર્જુન મેં હી કહેતા હું, સર્વ ધર્માન પરિત્યજ્ય મામેકમ શરણમ વ્રજ, અંતરું પાપેભ્ય મોક્ષયિષ્યામિ મા શુચ. હું કહું છું મારી નાખ, અર્જુન એને માર્યા વિના ધર્મનું સ્થાપન નહીં થાય. જ્યાં સુધી ધર્મ પર અધર્મનું પોષણ કરનાર ધર્મી પુરુષ પૃથ્વી પર હશે ત્યાં સુધી ધર્મનું સ્થાપન નહીં થાય. અધર્મીઓને મારતા પહેલા ધર્મવાનને મારવા પડશે. માટે અર્જુન ઉઠાય ગાંડી, વિધિનાગ ભીષ્મ પિતામહને. ભીષ્મ પિતામહને વિંધ્યા છે, ગુરુ દ્રોણને વિંધ્યા છે, કર્ણને વિંધ્યા છે, શલ્યને પણ વિધિ નાખ્યો છે. દ્વારકાધીશ જેવા દ્વારકાધીશને માથે ઉભારે ધર્મીવાનને મારવા પડ્યા છે. ભક્તજનો, આ કથા આપણને બતાવે છે જિંદગીમાં ક્યારે પણ અધર્મીનો આશરો નહીં લેશો. અરે જગતમાં રૂડા દેખાવા માટે જગતની મહોબતને લઈને ક્યારે અધર્મીના પક્ષમાં ભળશો નહીં. સદૈવને માટે સત્યનો પક્ષ રાખજો. અરે સત્યનો પક્ષ રાખતા દેહ રહે તોય ભલે ને કદાચ મરે તોય ભલે. આ દેહ તો કાલે હવારે મરવાનો છે, પણ ભગવાન સ્વામિનારાયણ અંત્યના 7મા વચનામૃતમાં એમ કે ધર્મનો પક્ષ રાખતા રાખતા દેહ પડશે, પંચ મહા પાપે યુક્ત હશે તો અમે પાપને માફ કરી દઈશું, અમારું દિવ્ય ધામ આવશે, ભગવાન સ્વામિનારાયણ પોતે બોલ્યા છે. આ સભામાં બેઠેલાને ખાસ ચકુર કરું છું, ક્યારે પણ અધર્મીના પક્ષમાં ભળશો નહીં, ક્યારે અધર્મીને આશરો આપશો નહીં. એમ ગમે તેવા ધર્મવાન પુરુષો ગણાતા હોય પણ એ જો અધર્મને આશરે બેઠેલો તો એનો પણ આશરો આપશો નહીં. આ જિંદગીની અંદર તમે હૃદયમાં લખી લેજો, કારણ કે આ જગતની અંદર અધર્મીઓ જેટલા ભયંકર છે, યાદ રાખજો, અધર્મીઓ જેટલા ભયંકર છે એના કરતા અધર્મીનો આશરો આપનાર વધારે ભયંકર છે. બાકી અધર્મીની હું તાકાત છે, અધર્મીની હું તાકાત છે. એની બાજુથી ધર્મી લોકો જો હટી જાય તો ઘડીના 6ઠા ભાગમાં હતા નહોતા થઈ જાય. તમે કોઈ પણ જગ્યાએ ક્ષેત્ર તમે તપાસજો, અધર્મીઓ ત્યાં સુધી જ ટક્યા હશે. અધર્મીનું ત્યારે ચાલે છે જ્યારે એની ભેગા ધર્મીઓ ભળે છે. પણ યાદ રાખજો, છેલ્લે વિધાને પણ બતાવી દઉં, અધર્મીઓને ભેળા જ્યારે ધર્મીવાન પુરુષો ભળે છે એ ધર્મવાન કહેવાતા હોવા છતાંય પણ અધર્મીઓને આશરો આપ્યો છે, માટે એ પણ અધર્મી જ બન્યા, માટે એનો પણ અધર્મીનો તો વિનાશ થાય છે પણ ધર્મવાન ગણાતા અધર્મને આશરો આપનારનો પણ વિનાશ સર્જાય છે. અને આખીર સત્યનો જય જયકાર થાય છે અને ધર્મનો જય થાય છે. માટે રખે ને ભૂલે કોઈની મહોબતે કરીને કોઈનું આમંત્રણ આવે, બે ફોન આવે, તમારે તો આવવું જ પડશે. અને એમાં હવા બરાબર ભરે, તમારે વિને અમારી શોભાયાત્રા શોભે નહીં, તમારે તો આવવું જ પડશે. તમે શોભાયાત્રા મળશો તો જ અમને મજા આવશે. હડફ લઈને ટ્રેક્ટરમાં બેસી જાય, ખબરદાર આવા અધર્મીનો પક્ષ કોઈ લીધો છે તો ધિકાર છે, ધિકાર. એમાં ક્ષત્રિય પુરુષ છે તો જિંદગીમાં ક્યારે અધર્મીનો પક્ષ ન લે, કદી ન લે. ક્ષત્રિયની તો શિરીરતા જે છે એનું નામ સાચો ક્ષત્રિય પુરુષ છે, કે ધર્મ ને માથે માથા વેડી નાખે પરંતુ ક્યારે અધર્મીની બાજુ પક્ષ ન લે, અધર્મી બાજુ પગ ન મૂકે, એ સાચો ક્ષત્રિય બચ્ચો છે. માટે તમે તો ક્ષત્રિય શૂરવીર છો, માટે જિંદગી આખી આ નિયમને યાદ રાખજો. જિંદગીમાં કદી પણ અધર્મીને પક્ષ બેસશો નહીં. અરે કદાચ મહોબતથી, અરે ધન દોલત શામ દામ દંડ ભેદ એક પણ નીતિ ક્ષત્રિય બચ્ચાને અડી ન શકે, એની પાસે ફરકી ન શકે. માટે જિંદગીમાં ક્યારેય પણ ભૂલ ન થાય. આજ પહેલા ભૂલ થઈ હોય તો કોઈને ભગવાનના ભક્તો સુધારી લેજો. આજ પછી નક્કી કરજો જિંદગીમાં પોસાય તે પોઝિશન નિર્માણ થાય, પણ અમે જિંદગીમાં ક્યારે અધર્મીને પક્ષ બેસશું નહીં. એમ જો કે આ સમાજ તો ધર્મવાન સમાજ છે, નિષ્ઠાવાન સમાજ છે, પણ રખે ને એટલા માટે ટકોર કરું છું. એટલા માટે ઘઉંમાં, મણ ઘઉંમાં 500 ગ્રામ કાકરા હોય ને 500 ગ્રામ, તો એ અનાજ દળાય પછી ખાવાનું તો એની મીઠાશ વહી જાય. સાંબો 250 ગ્રામમાં બે જ કાકરી હોય ને તો ખાવાનું સુખ ન હોવા દે. એમ ભક્તજનો, આ બધા ધર્મવાન છે, તમામ નિષ્ઠાવાન છે, તમામ ધર્મ કોને વરેલા છે, પણ આમાં એકાદે કાકરા રૂપે ન રહી જાય એટલા માટે ટકોર કરું છું. બાકી આ તો બધા ધર્મવાન છે. સુવ્રત મુનિ કે પ્રતાપસી, આજ ભગવાન નર પણ લાચાર બનીને પાછા વળ્યા છે, કારણ કે અધર્મી ક્વચીને સ્વયં સૂર્યનારાયણે આશીર્વાદ આપ્યો છે. ભગવાન નર પાછળ ગયા છે, આ બાજુ ક્વચી સમજી ગયો છે કે હવે સૂર્યનારાયણને છોડાયને જો છોડું તો અવશ્ય મેં મારું મોત થાય. અખંડ સૂર્યનારાયણની સાથે ને સાથે રહે, સાથે ને સાથે રહે, એમાં ઘટના ઘટી, પોઝિશન એવી નિર્માણ થઈ. દુર્વાસા મુનિના વચનમાં માતા કુંતાજીને સંશય થયો અને સૂર્યનારાયણનો મંત્ર જપ્યો. સૂર્યનારાયણ હાજર થયા, અંગ સંગ થયું. એ જ વખતે ક્વચી સાથે હતો, મનમાંથી છટકવાનો મોકો મળ્યો, છટક્યો, માતા કુંતાના ઉદરમાં પ્રવેશ કરી ગયો. 9 માસ પૂર્ણ થતા કુવારા માતા કુંતાની કુખે એક બખ્તરવાન બાળકનો જન્મ થયો. તેજસ્વી બાળક છે, કારણ કે સાધના ખીલી છે, પણ કુવારા પુત્રની પ્રાપ્તિના કલંકથી એ બાળકને પેટીમાં પૂરી અને પાણીમાં તરતી મૂકી છે. પેટી રાધા નામની દાસીના હાથમાં આવી છે અને રાધાને ત્યાં સંતાન નથી. ભગવાને નિત્ય પ્રાર્થના કરી, કૃપાનાથ દયા કર, દયા કર, મારે ત્યાં સંતાન આ. પેટી જ્યાં ખોલી અંદરથી તેજસ્વી બાળક પ્રાપ્ત થયો અને રાધા નામની દાસી ઉછેરીને મોટો કર્યો. એ બાળક બીજો કોઈ નહીં પરંતુ એ જ વીર દાતાર કર્ણ બન્યો છે, જે કર્ણ મહાભારતના યુદ્ધમાં અર્જુનને હાથે મરાણો, કારણ કે અર્જુન એ ભગવાન નરનો અવતાર છે, કર્ણ એ શસ્ત્ર કોચીનો અવતાર છે. માટે સંતો કહી રહ્યા છે, કૃપાનાથ અમે તમને બરાબર ઓળખીએ છીએ. સર્વેશા માનિનિયોશી પૂજ્યો વંદ્યો તમેશ્વરઃ, એકા મૂર્તિ દ્વિધા ભાતિ નર નારાયણ આવીતિ, આપ એક હોવા છતાં બે સ્વરૂપે દિશો છો. કૃપાનાથ અમે તમને બરાબર ઓળખીએ છીએ. આમ જ્યાં સંવાદ ચાલતો એ જ વખતે આ બાજુ કુટિયામાંથી ભગવાન નારાયણ બહાર નીકળ્યા છે. ભગવાન નારાયણ જ્યારે બહાર નીકળ્યા, એ ખ્યાલ આવતા તમામ પક્ષીઓ પશુઓ ભગવાનના દર્શન કરવા માટે દોડવા લાગ્યા. ભગવાન નારાયણનો અહીં આવિર્ભાવ છે અને આવાસ છે, જેને લઈને તમામ પ્રાણીઓ પોતપોતાને જાતિના સ્વભાવને છોડી દીધા છે. અહીંયા તો સર્પ અને નોળિયા સાથે મસ્તી કરે છે, અરે કૂતરા બલાડાઓ સાથે ફરે છે. આ ધરતી એવી બધી નિર્માળ છે, ગાયોને સાવજો સાથે પાણી પીવે છે. ભગવાન નારાયણને આવતા જોતા બધાએ જ્યારે દોટ મૂકી છે, સંતોને ખ્યાલ આવતા સંતો પર દોટ મૂકી છે. દોડતા દોડતા ભગવાન નારાયણ નજીક પહોંચ્યા છે, પણ જોનારના મનમાં એમ લાગતું હતું જાણે કે હમણાં આ સંતોની ભૂખે આગ ભગવાનના સુખને પી જશે કે શું. પ્રતાપસિંહ દોડતા દોડતા ભગવાન નારાયણને દંડવટ કરવા લાગ્યા છે. ભગવાન એક પછી એક સંતોને ઉંચકી ઉંચકી કોઈને છાતે છાપ્યા છે, કોઈના મસ્તક પર હાથ મૂક્યા છે, કોઈને કુશળતાના સમાચાર પૂછ્યા છે, કોઈને વાલથી ગાલે ટાપલી કરી છે. આને પૂછ્યો છે, સંતો આજ તમને જોઈને મને અતિ આનંદ થયો. સંતો તમારા દર્શનથી મારું હૃદય આજ ગદગદિત બન્યું છે, કારણ કે તમે મને બહુ જ વાલા છો. ગોલોક આદિની ધામાની તથા યોગ સમદયા બ્રહ્માદયો બલિહારા યથા યમ તન્ને મે પ્રિયા, મને મારું ગોલોક આદિક ધામ જેટલું વાલું નથી. અનેક ઉપચારોથી સેવન કરનારા બ્રહ્મા આદિક મને જેટલા વાલા નથી, એટલે હે પરમહંસો તમે મને બહુ વાલા છો. અને બહુ વાલા છે ને બે કારણ છે. યમ આત્મ પ્રિયા મેસ્થયન મામ ચિંત્યથા નિશમ, તમે અખંડ મને સંભાળો છો માટે તમે મને બહુ વાલા છો. બીજું બોધ અંતજ્ઞ જીવાશ્ચ કૃપયા મુક્તિ સાધનમ, જીવાત્માને મોક્ષનું કારણ ભૌત સદ્ભૌત તમે મોક્ષને આપો છો માટે તમે મને બહુ વાલા છો. હે પરમોસ્વા, જગતમાં અનેક પ્રકારના સદાવ્રતો અપાય છે, કોઈ અન્નનું આપે છે, કોઈ વસ્ત્રનું આપે છે, કોઈ જમીનનું આપે, કોઈ બ્લડનું, વિવિધ પ્રકારના સદાવર્તો અપાય છે. પણ હે પરમહંસો, તમે તો અજોડ સદાવ્રત આપી રહ્યા છો, અજોડ સદાવ્રત. તમે તો અભયદાનનું સદાવ્રત ખોલીને બેઠા છો. હે પરમહંસો, અન્ય સદાવ્રતોના 16 હિસ્સામાં પણ ના આવે. હે પરમહંસો, અન્ય સદાવ્રતમાંથી ભિખારી લોક ભિક્ષા પ્રાપ્ત કર્યા પછી પણ ભિખારીનો ભિખારી રહે છે, જ્યારે તમારા સદાવ્રતમાંથી એક વાર ભિક્ષા પ્રાપ્ત કરે એ જીવાત્માને સદૈવને માટે ભિખારી પણ ટળી જાય છે, એ બધ આત્મા મુક્ત કક્ષાને પામી જાય છે. માટે હે પરમહંસો, તમે મને બહુ વાલા છો, તમે મને બહુ વાલા છો. હે પરમહંસો, તો પૂછતા જ ભૂલી ગયો તમે કઈ બાજુથી આવી રહ્યા છો. સંતોએ કહ્યું છે, કૃપાનાથ, હાલ અમે ભારત વર્ષમાંથી આવીએ છીએ, મૃત્યુલોક ભારત દેશમાંથી આવીએ છીએ, અને ભારતમાંથી આવીએ છીએ. શબ્દ સાંભળતા ભગવાન નારાયણ બહુ રાજી થયા. ઓહો પરમહંસો, તમે ભારતમાંથી આવો છો, ભારત તો મારો દેશ છે. ભગવાન નારાયણના મોઢામાં શબ્દ નીકળ્યા, ભારત તો મારો દેશ છે. હે પરમહંસો, ભારતની બધી રયત સુખિતો છે ને, પાલયંતિ પ્રજા ક્વચિત ધર્મ સેતુ મયા કૃતાન ખંડે અસ્મિન પ્રાપ્ત નૃણામ છે પ્રાપ્ત દુર્લભા. ભારત વર્ષની અંદર જન્મેલા તમામ લોકો ધર્મનું પાલન તો કરે છે ને, બધા સુખિતો છે ને. અને આટલા શબ્દ સાંભળતા સંતોની આંખોમાં આંસુ ભરાણા. ભગવાન નારાયણ બોલ્યા, પરમહંસો તમારી આંખમાં આંસુ? સંસારે રડે તો સમજી શકાય, તમે તો પરમહંસ છો. અરે જગતની અંદર રડનારા સંસારીને સાંત્વના આપનારા તમે પરમહંસો, તમારી આંખમાં આંસુ? ફિકર સબકો ખા ગઈ, ફિકર સબકા પીર, મગર ફિકર કી ફાકી કરે ઉસી કા નામ ફકીર. ફિકરની ફાકીઓ કરી ખાઈ જનારા તમે, અને તમારી આંખમાં આંસુ? અરે પરમહંસો, તમે તો અખંડ આનંદની અંદર રહેનારા, આનંદમાં ગરકાવ બનનારા સમાજ ગણાવ. અરે પરમહંસો, જો આનંદ સંત ફકીર કરે, વો આનંદ નહીં અમીરી મેં. જે મોજ જે આનંદ સાધુ પુરુષ પાસે, તો મોટા મોટા અમીરોની પાસે ન હોય. એ આનંદમાં રહેનારા તમે આજ તમારી આંખમાં આંસુ? સંતો કારણ શું? સંતો, મારું હૃદય એમ કહે છે, તમે જે રડો છો એ તમારા દુઃખને માટે નહીં રડતા હોવ, તમે બીજાના દુઃખને માટે રડતા હશો. માટે સંતો સત્ય કહો, શા માટે રડી રહ્યા છો? અને એ જ વખતે સંતોના મોઢામાંથી શબ્દ નીકળ્યા, કૃપાનાથ, મહાપાપો પપાપેશુ પ્રસક્ત સંતિ માનવાહા વિશેષોતિ લુબ્ધાશ્ચ સદાચાર વિવર્જિતા. કૃપાનાથ, ભારત ભૂમિની અંદર પાપે ઘેરો ઘાલ્યો છે, પાપે ઘેરો ઘાલ્યો છે, પાપે ભારત દેશને ઘેરી લીધો છે. કૃપાનાથ, મહાપ્રભુ વલ્ભાચાર્યજી વિઠ્ઠલનાથજીએ જ્યારથી વિદાય લીધી છે ત્યારથી ગૌર કળે કાળે પોતાનું તાર્યું કર્યું છે, જેને લઈને તમામે પોતપોતાના ધર્મનો ત્યાગ કર્યા છે. અતઃ શૈમિની વર્તમ જાતમ તેર્તિ સંકુલ કોપી કશ્યાપી ન ત્રાતા દુષતે જગતી તલે. મરનારા મરી મરી બધા જંપુરીમાં જાય છે ને, બચાવનાર કોઈ નથી. કૃપાનાથ, કાંઈક દયા કરો, કાંઈક દયા કરો, ભારતનો ઉદ્ધાર કરો, ભારતનો ઉદ્ધાર કરો. બોલતા સંતો જયારે રડી પડ્યા છે. નારાયણ કીધું, પણ સંતો, ભારત તો સાધુ પુરુષનો દેશ છે, સમજી શકાય. સંસારી લોકો વિષયમાં ખૂટી ગયા હોય, પણ શું સાધુ સમાજ એનું ઉત્થાન નથી કરતો? અને આટલા શબ્દ સાંભળતા સંતોએ પોક મૂકી, કૃપાનાથ, માલિકે મેં આપને શું કહીએ, આગ જલે તો જલકો કહું, મગર જલ જલે તો કિસકો કહું. કૃપાનાથ, આગ લાગે તો પાણીને કહેવાય, અને તમે બુજાવો, પણ પાણીમાં ભડકા થવા લાગે પછી કોને કહો અને બુજાવો? કૃપાનાથ, ધન અને નારીના ત્યાગી ગણાતા એવા સાધુ પુરુષો પણ ધન અને નારીની પાછળ જ ગાંડા થઈ ગયા છે. કૃપાનાથ, આજ કોઈ કોઈને બચાવી શકે એવી પોઝિશન નથી. માટે દયા કરો, ભારતનો ઉદ્ધાર કરો, ભારતનો ઉદ્ધાર કરો. અને સંતો જેમ વાત કરી રહ્યા છે, એ જ વખતે ત્યાં ધર્મ ઉદ્ધવ ભક્તિ અનેક મહર્ષિઓ આવ્યા છે. ભગવાન નારાયણે તમામ વૃતાંતિને આગળ કીધું છે. સ્વયં ભગવાન નારાયણ પણ મનોમાં વિચારી રહ્યા છે, મારો કોલ છે, યદા યદા હિ ધર્મ છે ગ્લાનિર્ભવતિ ભારત અભ્યુત્થાનમ ધર્મસ્ય તદાત્માનમ સૃજામ્યહમ પરિત્રાણાય સાધુનામ વિનાશાય દુષ્કૃતાં ધર્મ સંસ્થાપનાય સંભવામિ યુગે યુગે. જ્યારે જ્યારે ભૂમંડળ પર અધર્મ વ્યાપે, ધર્મની ગ્લાનિ થાય, અરે જ્યારે જ્યારે સાધુ બ્રાહ્મણ ગાયો આદિ એ પરેશાન થવા લાગે, ત્યારે ત્યારે હું ભૂમંડળ પર અવતારને ધારણ કરું છું.
જય ભય જય ભય હો ય ભય રમ કે હની
જબ જબ હો રમ કે હની
વાધિ અસુર ધમય અભિમાની
વાધિ અસુર ધમય અભિમાની
કરહી અનિતિ
જાય નહીં મારણી
કરહી અનીતિ જાય નહીં મારણી
કરહી અનીતિ જાય નહીં મારણી
શ્રી દહી વિપ્રધેનો સુર ધરણી
શ્રી દહી વિપ્રધેનો સુર
ભગવાન નારાયણ મનમાં વિચારી રહ્યા છે જયારે જયારે અધર્મ વ્યાપે ધર્મની ગ્લાનિ થાય એવો અધર્મ વ્યાપે એવો અધર્મ વ્યાપે કરહી અનીતિ જાય નહીં બરણી જેનું વર્ણન સંભવિત બની જાય ત્યારે ત્યારે શ્રીદહી બિપ્રધ્યનું સુરધરની સાચા સાધુ ગાયો બ્રાહ્મણ આદિકનું સંરક્ષણ કરવા માટે પૃથ્વી પર આવું આજ અક્ષરધામાધિપતિ પુરુષોત્તમ નારાયણને સંકલ્પ થયો છે વિરાટ નારાયણની પ્રાર્થનાથી પ્રભુ ભગવાન શ્રીહરિ રાજી થયા છે પૃથ્વી પર અવતાર ધારણ કરવાનો સંકલ્પ કર્યો છે અક્ષરધામાધિપતિ પુરુષોત્તમ નારાયણ પૃથ્વી પર આવવું છે પણ અક્ષરધામમાં કોઈ નિમિત્ત નથી બદ્રિકા આશ્રમ નિમિત્ત રૂપ બનાવી નારાયણની અંદર આવિર્ભાવ પણ પામ્યા છે પોતે સંકલ્પ કરો દુર્વાસા મુનિને પ્રેરણા કરે છે દુર્વાસા મુનિ બદ્રિકા આશ્રમ બાજુ ઉપડ્યા છે મનમાં સંકલ્પ કરે જાય હું જયારે બદ્રિકા આશ્રમ જાય મારું ભવ્ય સ્વાગત થશે મને પ્રેમથી બધા બોલાવશે આવો ઋષિરાજ આવો મારા હારતોરા થશે વિધવિધ સંકલ્પ કરીને દુર્વાસા મુનિ આવ્યા છે પણ આ ધર્મ ભક્તિ ઉદ્ધવ તમામ મહર્ષિઓ ભગવાન નારાયણના સ્વરૂપમાં એવા એકાકાર બની ગયા શરીરની શુદ્ધિ ભૂલ્યા છે દુર્વાસા મુનિ આવીને પાછળ ઉભા રહ્યા મનમાં એમ થયું હમણાં મને બોલાવશે મારું સ્વાગત થશે પણ ઘડી બે ઘડી થઈ કોઈ જયારે બોલાવ્યા નહીં દુર્વાસા મુનિને આંખમાં રક્ત રેખાઓ ફૂટવા લાગી
હોય ક્રોધિત ઋષિ દુર્વાસે મુખ સે નિકસે શબ્દ યગાવે
હોય ક્રોધિત ઋષિ દુર્વાસે મુખ સે નિકસે શબ્દ યગાવે
જાવો યવાસ સબ મૃત્યુ લોક અસુર સે પાવો કષ્ટય પારે
જાવો નબ સબ મૃત્યુ લોકમે અસુર સે પાવો કષ્ટય
પ્રદાવશી ઘડી બે ઘડી તો રાહ જોઈ હમણાં મારું સ્વાગત થશે હમણાં મારું સ્વાગત થશે કોઈ જયારે બોલાવ્યા નહીં એ જ વખતે દુર્વાસા મુનિને કાળજાળ ક્રોધ વ્યાપ્યો આંખ ના ડોળા લાલ ઘઉં બની ગયા ઓઠ ધ્રુજારી લેવા લાગ્યો બ્રકુડી ફરક ફરક ફરકવા લાગ્યો મોઢામાંથી જેને અગ્નિ ઓકાવા લાગ્યો આહિસ્તા આહિસ્તા ડાબો પગ અધ્ધર થવા લાગ્યો એમનો આંખ અધ્ધર થયો દુર્વાસા મુનિના મોઢામાંથી શબ્દ નીકળે હે ધર્મદેવ હે ભક્તિ ઉદ્ધવ મહર્ષિઓ તમે તમામ કાન ખોલીને સાંભળી લો આ તમે તમામ મતની અંદર મદોન્મત્ત બન્યા છો પણ આ તમારા મતને ઉતારી નાખું તો મારું નામ દુર્વાસા નહીં જાઓ તમને તમામને શાપ આપું છું તમે તમામ મૃત્યુ લોકની અંદર જન્મને ધારણ કરો અસુરો દ્વારા અસહ્ય કષ્ટને પામો તમારા અન્ય દાંતને વેર થઈ જાઓ દુર્વાસા મુનિના મોઢામાં અગ્નિ વકાવા લાગ્યો છે લોકની અંદર હાહાકાર મચવા લાગ્યો વિંધ્યાચળ હિમાલય એના શિખરો તૂટી તૂટી ધરાશય થવા લાગ્યા નદીઓનો વહેણા અટકાવા લાગ્યા અંધુરાશા મુનિના શાપને સાંભળતા જ્ઞાનીઓ જ્ઞાનીઓ યોગીઓ મુનિઓ તમામ ધ્યાન ભંગ થવા લાગ્યા ધર્મદેવ માતા ભક્તિદેવી ઉદ્ધવ મહર્ષિઓ પણ ધ્યાન ભંગ થયા ઉભા તે દોટ મૂકી દોડતા દોડતા દુરાશાની પાસે આવી માફી માંગવા લાગ્યા પાહી માં પાહી માં અમને માફ કરો માફ કરો દુર્વાસાના મોઢામાંથી શબ્દ નીકળ્યા હે ધર્મ ઉદ્ધવ સાંભળો વિશ્વામિત્ર જેવો નથી વશિષ્ઠ જેવો નથી વૈકલસિંહ જેવો પરાશર જેવો નથી એક વાર શાપ આપી પછી માફી આપો ધર્મદેવી ભક્તિ માતા ઉદ્ધવ આદિકે કહ્યું છે પણ ઋષિરાજ ગુનેગારને દંડ મળે તો ઈચ્છનીય ગણાય અમે તો નિર્દોષ છીએ માટે માફ કરો અમને તો કલ્પના પણ નહોતી આપ અહીંયા આવ્યા છો. અમને જો ખબર હોત તો અવશ્ય મેં એવું આપનું ભવ્ય સ્વાગત કરે. અને એ જ વખતે દુર્વાસા મુનિનો શાપ આહિસ્તા આહિસ્તા શાંત થયો છે. અને શાંત થયેલા દુર્વાસા એના મોઢામાંથી શબ્દ નીકળ્યા છે, ધર્મદેવ ભક્તિ ઉદ્ધવ સાંભળો, આ જિંદગીનો પહેલો પ્રસંગ મારો ક્રોધ શાંત થતો હોય, પરંતુ તેમ છતાંય મેં આપેલો શાપ તો મિથ્યા નહીં થાય, પણ જાઓ તમને સાથે સાથે આશીર્વાદ આપું છું. હે ધર્મદેવ, હે ભક્તિદેવી, આ મારા શાપમાંથી તમને મુક્ત કરવા માટે, ભૂમંડળનો અધર્મ ઉત્થાપન કરવા માટે, ધર્મના સ્થાપનને માટે સ્વયં આ નારાયણ તમારી ઘેર પુત્ર બનીને જન્મને ધારણ કરશે. આટલું કહી દુર્વાસા મુનિ ફરીવાર કૈલાસ પહાડો પર ગયા છે. ભગવાન નરે ધ્યાન લગાવ્યું છે, ધ્યાનમાં સીધા અક્ષરધામમાં પહોંચ્યા છે. અક્ષરધામના અધિપતિ પુરુષોત્તમ નારાયણ ભગવાન સ્વામિનારાયણ કહ્યું છે, હે નારાયણ, તમે ધર્મ ભક્તિ વગેરેની વાત કરો, અમારે સ્વયં ભૂમંડળ પર આવવું છે, પણ ભક્તજનો આ કથા સત્સંગ જેવો નથી લખી, હરિલીલા કલ્પતરુ લખી છે, હરિલીલા મૃતે લખી છે. જાઓ તમે ધર્મ અને ભક્તિને કહો, અમારા કળા અવતાર અંશ અવતાર તો અનેક આવ્યા છે, પણ આ વખતે અમારે સ્વયં મૂળ સ્વરૂપને અવતારને ધારણ કરવો છે, માટે અમે તમને નિમિત્ત બનાવ્યા છે. ચિંતા છોડો, ધર્મ અને ભક્તિને કહેજો, અમે અક્ષરધામના અધિપતિ સ્વયં તમારી ઘેરે જન્મને ધારણ કરશું. આટલું કહી ભગવાન નારાયણને પાછા મોકલ્યા છે. ભગવાન નારાયણે તમામ હકીકત ધર્મ ભક્તિ ઉદ્ધવ આદિકને કીધી છે અને કહ્યું, તમે બધા પૃથ્વી પર જન્મને ધારણ કરો, સ્વયં અક્ષરધામાધિપતિ પુરુષોત્તમ નારાયણ પૃથ્વી પર પધારશે. આ શબ્દને સાંભળી ધર્મ ભક્તિ ઉદ્ધવ મહર્ષિ તમામ ખૂબ રાજી થયા છે. યોગ્ય માતા પિતાને શોધખોળ કરવા લાગ્યા, કોને ઘેરે જન્મ ધારણ કરીએ. યોગ્ય માતા પિતા શોધવા તો ટાઈમ લેવો પડે ને, હબડો ભણું કરવું હોય તો વાંધો ન આવે. યોગ્ય માતા પિતાને શોધવા માટે ટાઈમ માગે, અને આપણે ટાઈમ એને આપીએ. હવે 3 વાગ્યા સુધીનો, 3 વાગ્યા સુધીમાં ધર્મદેવ ભક્તિ માતા ઉદ્ધવ મહર્ષિ તમામ યોગ્ય માતા પિતાને શોધી લે, અને 3 વાગ્યા કથાને આપણે આગળ વધારશું. અત્યારે પરમાત્માના મંગળમય નામ સાથે કથાને વિરામ,